पंचायत स्थल की लगे इतना दृष्टान्त आते हैं। हाथी ना दांत देखाड़वा ना जुदा नचावा ना जुदा। सामान्य बात केवल क्या क्या प्रयोग करे आवाज में देखाड़वा ना जुदा नचावा ना जुदा। कोई व्यक्ति ने माया कार्य करतो है बाहर तो मीठू मीठू बोलतो है अंदर में प्रत्येक कसाई ना तो विकृत परिणाम हो माया माके आपको અને એ જ વાત નો થોડો ખુલાસો કરે કે દેખાડવાના દાંત તો કેવા હોય મોટા હોય અને રંગવામાં ને શોભા કરવા એટલે જયારે બધું પ્રોગ્રામ ને હોય ત્યારે રંગીને એની શોભા કરે છે પણ એ કઈ ચાવવામાં કામ ના આવે અને ચાવવાના દાંત તો ઘણા હોય અને તે ખાવાના કામમાં આમ કહીને એક શું દ્રષ્ટાંત છે અજ્ઞાની બહારથી તો બોલે શરીર મારું નથી અને અંદર અભિપ્રાયમાં એક જ મુખથી જ્ઞાન કથે અરે અંતર ચિત્રો એવી દશા છે એના માટે આ દર્શન એ આવી છે કે બહારથી પોતે ધર્મી છે એવો દેખાડો કરે છે અને અંદર પરિણામમાં કઈ વ્યવસ્થિત ન હોય તો એના માટે આ દ્રષ્ટાંત આપ્યું છે અને એ રીતે વિચારવા જેવું છે ક્યારે પણ કોઈના બાહ્ય ક્રિયાથી કે બાહ્ય વિકલ્પોથી એની અંતરંગ દશા હશે એવો નિયમ નથી એનાથી બીજું રિવર્સ વિચારીએ આ ભલે આશાના માટે નાનીનું કદાચ આપણને અશુભ ભાવમાં હશે અને છતાં અંદર માંથી એનાથી વેદના વિચારે એટલે બાહ્યથી કોઈને આપણે સ્વીકારવું હા કાર્યક્રમને એવી ઉત્કર્ષતા થાય છે તો એમાં પણ જોકે તો દરલિંગી થઈને પણ અંદરમાં ન હોય એવું પણ હોય પણ સામાન્યપણે એ મુનિરાજ નિર્ગત હોય તો અંદરની એવી દશા છે તો બહારમાં રહેવું જ હશે પણ બહારમાં છે એટલે અંતરંગમાં હશે એવો કોઈ નિયમ એ નથી તો એ પ્રકારે અહીંયા અને એ રીતે વિચાર કરીએ તો કોને કોઈ પણ જીવનું માપ છે ના છે સંયોગથી ઉદયથી વિકલ્પથી ધારણા જ્ઞાનથી છે ના છે પરિણામ કરતા પણ એક અંદરનો ઉપયોગ રૂચિ શું કામ કરે સામે થઈ જતી પણ એક ઉપયોગ અભિપ્રાય કેવો બાર માંથી શાંત દેખાતા હોય કસાઈની મદદના પરિણામ બહુ દેખાતા હોય પણ અંદર રૂચિ તો સુધરાગની પડી હોય તો એ કોઈ ધર્મ ધાર્મીનો કોઈ એ નિશાની અને બાર માં સમય દ્રષ્ટિ હોય રાજપાટમાં બેઠા હોય અને અંતરંગમાં રૂચિ બારના પરિણામોથી કે સંયોગથી કે ઉદયથી ઓળખવા બહુ જ મુશ્કેલ છે તે અહીંયા દેખાયું છે કે હાથમાંનો જે દ્રષ્ટાંત મુખ્ય માયા રૂપે છે આ બીજું સારસ દ્રષ્ટાંત છે બીજું જે વાત શાસ્ત્ર તો ભાના કાગળ છે સાવ દેશી ભાષામાં ભા તો ખબર હશે ને ભા એટલે મોટા હોય વડીલ હોય ને એને દેશની ભાષામાં ભા છે ભા એટલે દાદા કે મોટી હોય ને આમાં એનું દ્રષ્ટાંત શું આવે છે એક ભાઈ હતા પૈસા કમાવા માટે પર દઈશ ગયા તો શરૂઆતમાં તો એના કાગળ આવતા એમની પત્ની એને પૂછે એની રીતે બધું આવતા હતા અને ધીરે ધીરે શું થવા માંડ્યું કાગળ બંધ થતા સમાચાર કે એવું કઈ જ નહીં બધું ખબર ન પડે તો એમના ભા એટલા વડીલ દાદા કે એવું દેશમાંથી એને એક કાગળ મતલબ વાયા વાયા કોઈ વાત એમાં શું લખ્યું કાગળમાં શું લખ્યું તારી પત્ની વિધવા થઈ છે તારી પત્ની અને એ કાગળ જ્યાં એ ભાઈ પાસે પહોંચ્યું તો એ ખોલીને વાંચીએ ને રડવા બેઠા તો બધા પૂછ્યું એવું દેશમાંથી આમ કે ને દેશ જ કે ને ત્યાંથી એવા શું સમાચાર આવ્યા કે તમે રડવા બેઠા તો કે જો આમાં લખ્યું છે કે તમારી પતિ આ પત્ની રાણી છે તો બાજુમાં બેઠેલા બધા શું છે ના ના એવું ન હોય તારા બેઠા થોડી આવું થતું હશે તો કે હું કઈ ન માનું જો એ ભાઈએ શું લખ્યું ભા ભા એટલે દાદા એ કે શું લખી છે તો શું તો શું કોઈ શું એનો ખુલાસો શું શું બોલાવે? કે તું ભૂલી ગયો છો અને તેથી તારી હયાતી નથી જેવું માનીને તે અત્યારના વર્તન કરે છે. એટલે ઇનડાયરેક્ટલી કહે છે, તું સમાચાર મોકલતો જા, આ તે કરતો જા, એ રીતે છે. તો આ એક શાસ્ત્ર શું છે, ભાના કારણે ખાલી લખેલું નહીં, એનું શું કરવું જોઈએ, અર્થ કાઢવું જોઈએ. હું તો લખ્યું છે કે તું તારી પત્ની વિધવા થઈ છે, તો એ લખ્યું છે, પણ ખરેખર એનો અર્થ શું કાઢવો? કે તારે ઘરે બધે સમાચાર ને એવું બધું, એવા એક બીજા દ્રષ્ટાંત છે. એક દ્રષ્ટાંત એવી જ આપણ છે, કોઈ પિતા ને એ બધા હતા, બધા એને ધન ને એવું બધું હતું, તો જમીન નીચે રાખી દીધું હતું અને ચોપડા માન લેતું હતું કે મંદિર નો તારે પૈસા એટલે ન્યા દાઢા ને તારે એના માટે મંદિર ના શિખર નો 10 વાગે પડકાર ત્યાં ખોજે, મંદિર નું શિખર ખોજી આવ, દિવસ માં 10 વાગે મંદિર નું શિખર ખોજે, ન્યા પૈસા દાઢા છે. ભાઈ ભૂલી ગયા, છોકરા છોકરો કાઢ્યો તો લખી તું તું 10 વાગે મંદિર નું શિખર ખોદજે. બધાને નવાઈ લાગી, આવું કઈ મંદિર નું શિખર ખોદવાનું તો કોઈ જૈન હોય એવું લખે ને, પણ બધા કે શું લખ્યું છે આમાં, તો લખ્યું જ હોય તો શું અર્થ કાઢવાનું? કે 10 વાગે એનો પડછાયો જ્યાં પડ્યો હોય એ જગ્યા ખોદી મંદિર છે. તો આ બધા કેવા હોય છે, એના અર્થ સમજવાના હોય, શબ્દો. અને એવી જે કઈ દુર્દશા આગળ છે, શાસ્ત્રો માં કથમ થયેલી 2 પ્રકારે ચાલે, નિશ્ચયની અને વ્યવહારની. અને એમાં વ્યવહારી ઉપચારથી કથન ચાલે, એટલા માટેની વ્યાખ્યા આવે છે. નિશ્ચય વ્યવહારની શું શું વ્યાખ્યા આવે? યથાર્થ નિરૂપણ છે નિશ્ચય, ઉપચાર નિરૂપણ છે વ્યવહાર. યથાર્થ એટલે જેવું છે તેવું, અને ઉપચાર એટલે કોઈ સંયોગ ને એને જોઈને ઉપચાર કરવામાં આવે. કોઈ ઘરે નિર્માણ આવે તો કમ સે કમ એટલો પાણીનો ગ્લાસ તો આપીએ છે ને, આપશે ને, એવા તો સાવ એવું તો નથી ને. તો પાણીના ગ્લાસ કેટલા છે, કેટલા છે, 5 ના? અરે પાણીનો ગ્લાસ આપીએ છે ને મહેમાન ને, તો ઘરે કેટલા છે પાણીના ગ્લાસ, કેટલા છે? એક નથી. તો પાણી નો ગ્લાસ નો આપો, કોઈ મહેમાન આવે તો ન આપશે ને, આપશે ને, એટલે કેટલા છે ગ્લાસ. ક્યારેક વિચાર આવે છે, આપણે બધા જ બોલીએ છીએ ને પાણી નો ગ્લાસ, અથવા કોઈ આવ્યા હોય તો આપણે કહીને ઓલા કહીને કે ભાઈ પાણી નો ગ્લાસ આવે, તો કે ને કે ભાઈ પાણી નો ગ્લાસ નથી, તમે લાવી દો તો હું આપીશ. સામે આપણે બોલીએ છીએ, સામે મહેમાન આવેલા બેઠા છે એ સાંભળે છે, અને છતાં ગેંદ શું છે કે જગતની અંદર ક્યારે પાણીનો ગ્લાસ હોય નહીં. ગ્લાસ તો સ્ટીલનો હશે કે ચાંદીનો કે કાચનો ગમે છે, પણ એની અંદર પાણી ભરેલું હોય, પણ છતાં એક સંક્ષિપ્તમાં બોલવા માટે કહી રહ્યા છે પાણીનો, એનો કે ગ્લાસ લાવજે, પણ એની અંદર પાણી છે આ બીજું ભરતું. એ ગ્લાસ ની અંદર કોનો સંયોગ હોવો જોઈએ, પાણીનો. એવી જ રીતે આ વ્યવહાર કથન કોનું કરે, કોણ સંયોગ. હરિયન ભગવાને ચાર જાતિ કર્મનો નાશ કર્યો, સિદ્ધ ભગવાને 8 કર્મનો નાશ કર્યો, ઉપચાર કર્યો કે એમની દશા પ્રગટ થઈ ત્યારે આવો સંયોગ છૂટી ગયો. અથવા તો અત્યારના મનુષ્યપણામાં કયું શરીર હોય, ઔદારિક શરીર, તો એ આત્મા તો આત્મા છે, પણ એનો કયો સંયોગ આ પર્યાયમાં હોય, એક ઉપચાર એમ જ કહેવાય કે આ ઔદારિક શરીર મનુષ્યપણામાં હોય છે, બાકી શરીર શરીરમાં છે ને આત્મા. આત્માના ઘણા દ્રષ્ટાંતો મળે, હીરાની ડબ્બી જોઈ છે ને, જોઈ છે ને, કેમ હીરું લેવા જોઈએ, હીરાની ડબ્બી આપશે ને, એનો એમનો આત્મા છે, હીરો આપણે હીરાની ડબ્બી આપે છે ને, એટલે ડબ્બીમાં હીરો એટલે હીરાની ડબ્બી કહેવાય ને, એને મૂંઝાવું ને, આમાં તો સિમ્પલ છે નહીં. તો આ તમે છે ને કે પ્લાસ્ટિક ની તમને ડબ્બી આપશે એમ કે, હ હીરાની ડબ્બી કહેતું ને આપડે, કારણ કે હીરોની બનેલી છે ને. કેવું છે આ બધું? સંયોગથી આવા શબ્દો પ્રયોગ કરવામાં બારમાં આવે છે. તો જૈન દર્શન માટે કેટલા માટે? બે શબ્દ. યથાર્થ નિરૂપણ, જેવું છે તેવું કેવું, તેનું નામ તો નિશ્ચય ચેતન કહેવાય. અને સંયોગ જોઈને, એનો સંબંધ જોઈને એને કેવું, તેનું નામ શું છે? વ્યવહાર. પછી બીજી એક નિશ્ચય વ્યવહારની શું છે વ્યાખ્યા? સ્વાશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર. સ્વાશ્રિત નિશ્ચય એટલે પોતામાં જે કઈ છે, પોતાના દ્રવ ક્ષેત્ર કાળમાં જે છે, આત્માના કહેવાય. આત્માની વાત લઈએ તો તેનું નામ નિશ્ચય. અને આત્મામાં તો નથી પણ એક ક્ષેત્ર આવતા સંબંધમાં છે, નિકટમાં છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, સંયોગ સંબંધ છે, તો તેને આત્માના કહેવાય. એ બધું શું છે? સ્વરાશ્રિત, પરની સપેક્ષાએ એને વ્યવહાર. અને સ્વાશ્રિત પોતામાં છે એને કેવું, એનું નામ નિશ્ચય કહેવાય. એનાથી આગળ અભેદ છે નિશ્ચય, ભેદ છે વ્યવહાર. આત્મા અનંત ગુણ વાળો છે, ગુણ ભેદ વાળો છે, પર્યાય ભેદ વાળો, એ કેવું કહેવાય છે? વ્યવહાર. શા માટે વ્યવહાર? એનાથી આત્મામાં આપણું પ્રયોજન નિરીકલ દશાનું સ્થિત થતું છે. જ્યાં સુધી ભેદ ઉપર લખશે ત્યાં સુધી રાગ ઉત્પન્ન થશે, નિરીકલ દશા ઉત્પન્ન નહીં થાય. અને એના માટે હંમેશા પોતાના પ્રયોજન ને વસ્ત એ હંમેશા કરતું છે. એ અભેદ અને ભેદ નું, અભેદ છે નિશ્ચય, ભેદ છે કોના અપેક્ષા છે? પોતાના. જેમ કોઈ હોય માણસ હોય, ટ્રાયકો હોય, સરળ ટ્રાયકો હોય દુકાન માંથી ઘરે, અને 10 વાર કહીએ તો પણ એ માને નહીં, આમ કંટાળીને એના બધાને શું કહીએ? સાવ નકામો માણસ છે. નકામો છે ને? નહી, મારું કામ નથી કરતા, ઇન્સ્પેક્ટર નથી, એટલા માટે મારા માટે કર્યો, બાકી તો બીજા માટે તો સારો છે, સરળ છે. અહીંયા પોતાનું પ્રયોજન, ત્યાં પોતાનું પ્રયોજન સિદ્ધ થતું નથી, એને આપણે કેવો કહી છે? નકામો છે. આ છે જે કઈ એ રીતે પ્રયોજન વસ્તુ પણ હોય છે. અને છેલ્લું શું છે? મુખ્ય તે નિશ્ચય ગોળ છે લેવા, અલ્ટિમેટ. અનુભવના કાળે જેનું અવલંબન આવે એનું નામ શું કહેવાય? નિશ્ચય. અને જે કોઈનું અવલંબન છૂટી જાય તેનું નામ શું કહેવાય? વ્યવહાર કહેવાય છે. આ રીતે જ્યાં જ્યાં નિશ્ચય વ્યવહારની કથન શૈલી ચાલતી હોય એ પ્રમાણે અર્થ કરવાનો. છેલ્લે અનુભૂતિના કાળે એક સામાન્ય સ્ટેટમેન્ટ આપણે આપશે ને, આત્માના અનુભવે તમને દર્શન થાય છે. આત્માના અનુભૂતિના કાળે તમને દર્શન થાય છે. સ્ટેટમેન્ટ તો બરોબર છે કે નહીં? તો એનો અર્થ શું થયો? અનુભવના કાળે જેનું અવલંબન આવ્યું છે આત્મા, અને બાકીનું જેનું અવલંબન છૂટી જાય છે આત્મા, તો એનું નામ મુખ્ય જે થયો છે નિશ્ચય. અને જેનું લક્ષ છૂટી ગયું ગોળ ત્યાં તેનું નામ વ્યવહાર. આ રીતે જુદી જુદી શૈલી ચાલે છે. બાકી તો ઘણા આલા બધા પાણીનો ગ્લાસ ને એના માટે સમયસામે પણ ઘણા દર્શન રાખ્યા છે. સોનાની તલવાર, સોનાની તલવાર હોય ને મોહન, આપણે બોલીએ સોનાની લાવ, ચાંદીની તલવાર લાવ. તો ભાઈ તલવાર તો હંમેશા કોની હોય? લોખંડની જ હોય. એનો જે જ્ઞાન હોય એ સોનાનું હોય, તો આપણે એને શું કહીએ? સોનાનું. એવી રીતે બીજું શું છે? આ રસ્તો કેવો છે? બહુ ડેન્જરસ છે. રસ્તો ડેન્જરસ ન હોય તો ભાઈ ના જાતો નહીં, તું લટાઈ જાય. માટે રસ્તો કેમ શું હોય તો આપડે બોલીએ છીએ કે ભાઈ કોઈ જતો હોય તો કહે ને ભાઈ ડેન્જરસ છે, જતો નહીં એ રસ્તે. રસ્તો તો લૂંટારો છે કે નહીં? રસ્તો લૂંટારો છે કે રસ્તો તો રસ્તો છે એટલે શું? સિમેન્ટ નો છે, ડામંડ નો છે, એમાં રહેલા આજુબાજુ લૂંટારો એ ખરાબ છે. તારો છે એના ઉપર આવે, એના ઉપર ત્યાં ઝઘડો નથી કરતા. અહીંયા એવી રીતે વ્યવહારથી આરોપથી કથન કરવામાં આવી એક શાંત ગણાય છે સમયતા શું છે નહીં. રાજા એના સૈન્ય સાથે વિશાળ સેના લઈને આવે છે. લોકો કહે છે કેવો છે આવે છે, પાંચ યોજન ના વિશાળ વાળો રાજા. પાંચ યોજન વાળો રાજા છે કે રાજા એમાં એક જ છે, એ તો સેનાની વિસ્તાર થી જોઈને એવું કહેવામાં એ આવે છે. બીજા જે સમયસાન દ્રષ્ટાંત જોયે છે સમયસાન ને બીજા શાસ્ત્રોમાં બહુ સરસ સમજાવવાના છે, મજા આવે. એવા એક કાપડના વેપારી હતા પહેલાના જમાનાની વાત છે, લખ્યા ન કરું. અને એના સેલ્સમેન ને કહે છે કે આ કાપડ લઈને પેટીની અંદર ચેક કરીને જાઓ અને વરસાદ આવે તો ધ્યાન રાખજો, આ પેટીને ધીમી થાવ, પેટીનું ધ્યાન રાખજો. ચોમાસામાં કાંઈ મળતો જે મથ્યા તો ત્યાં જાઓ છો અને આ પેટીની અંદર બધા કપડાં સરસ મોંઘા છે, વરસાદ આવે તો આ પેટીનું ધ્યાન રાખજો. બરોબર ને? પછી ભાઈ એ નીકળ્યા અને ત્યાં થોડી વાર થઈ તો વરસાદ આવવા પડ્યો તો પેટે શું શીખામણ આપી હતી, પેટી નું ધ્યાન છે, પેટી ખોલી અને કપડા કાઢી પેટી ઉપર બધે શીખી દીધા. ફરીથી એને કીધું એવું કર્યું છે ને, શેઠની ઇન્સ્ટ્રક્શન હતી એવું કર્યું ને, એ દાફણ વાળું કામ કર્યું ને, શેઠે કીધું એવું કીધું તો બધાનું દાફણ વાળું કહેવાય તો શું ભૂલ શું થાય, તો ભૂલ શું થાય. એને શબ્દો સાંભળ્યા પણ એનો ભાવ ગ્રહણ નથી કર્યો. એને શબ્દો તો બરોબર સાંભળ્યા પણ એનો અર્થ એનો ભાવ શું છે એમ શાસ્ત્રમાં જે વ્યવહારથી કથનો આવતા હોય એ વાંચી જાય છે, યાદ રાખી જાય છે, પણ એનો ભાવ આપણે સમજતા નથી. એવી જ રીતે પહેલાના જમાનામાં મેળી વાળું મકાન હતું અને ત્યાં રસોઈ કરીને પછી શું થાય, જમી કરીને પછી શું વધે, એસફાળ થાય ને, એસફાળ છે ને ખબર પડે ને, તે એસફાળ લઈને ઉપરથી નાખી દરા કેવું જતો ઝેરીમાં નાખી દે ને, તો એને કીધું ભાઈ મારા જોઈને નાખજો. એટલે ઓલા ભાઈ તો ઉભા રહ્યા હતા કે કેમ ઉભા છો, કોઈ માણસ નીકળે તો નાખી ને, તમે શું કીધું તો માણસ તો એ બોલ રીતે આટલો આ તો બહુ ઈઝી લાગે છે. એવી જ રીતે આ શાસ્ત્ર વાંચતી વખતે આપણે શું પડી જશે, બોજ જવાબદારી બને છે કે આ નિશ્ચય નહીં નું પતન છે કે આ વ્યવહાર નહીં નું પતન. અને એટલા માટે આ ગુરુદર્શી આ દ્રષ્ટાંત એકાક બાકી આવા દ્રષ્ટાંત પણ એ બધા આવતા હોય છે. તો અહીંયા એ ભાના કાગળ ની વાત કરી તો જો ફરીથી શાસ્ત્ર તો ભાના કાગળ છે, તેને ઉકેલતા શીખવું જોઈએ. હવે એનું થોડો ખુલાસો, શાસ્ત્રમાં વ્યવહારના કથન ઘણા હોય છે, પરંતુ જેટલા વ્યવહાર ને નિમિત્તના કથન છે તે પોતાના ગુણમાં કામ ના આવે. પોતાના ગુણમાં કામ ના આવે છે એવું જો તું માની બેસીશ તો તારું આત્માનું હિત નહીં થાય. ત્યારે પણ એ રીતે કે હીરાની ડબ્બી તો પછી હીરાની ડબ્બી ગોતવા જ હશે તો ક્યારે હાથમાં નહીં આવે. એ અહીંયા એ શાસ્ત્રના વ્યવહારના કથન ઘણા છે પણ, અને એટલા માટે અગિયારની ગાથામાં શું છે, જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો થયો છે. નિશ્ચય નહીં નું શુદ્ધ નહીં નું કથન તો ક્યાંક ક્યાંક વિરલ છે એવા શબ્દો હોય, અને એને જ તું માની બેસીશ તો એ મોટી ભૂલ છે. વ્યવહારને જ એ રીતે સાચું માને તો અહીંયા એ વ્યવહારના નિમિત્તમાં છે, તેમાં પોતાના ગુણમાં, એટલે કે એવું જો તું માની બેસીશ તો તારું આત્માનું હિત થશે નહીં, તારા પોતાના ગુણમાં, ગુણમાં એટલે પોતાના પ્રયોજનમાં, પોતાના હિતમાં એ કામ નહીં આવે. પણ એ વ્યવહારનું કામ શું છે, પરમાર્થને સમજાવવામાં એ કામ. એક બહુ સરસ છે સમયસારમાં જ આ શરૂઆતની ગાથામાં આવે છે ને, વ્યવહારનું કામ શું છે, ગાથા સમજવી છે, કઈ છે ગાથા, કઈ ગાથા છે, વ્યવહાર નિશ્ચયનો પરમાર્થનો પ્રતિપાદક છે તેમાં આવે. ચાલો ગતિ લઈએ, ગતિ લઈએ આઠમી ગાથામાં છે ને, પાનું વીસમું પાનું આઠમી રાતાની ટીકામાં છેલ્લા ત્રણ બે ત્રણ લાઈન છે, ભાવાત્મિક પતન વિષમો પામન, એમાં બે સ્થાને હોવાને કારણે પરમાત્મા પ્રતિપાદક કેનાર હોવાથી વ્યવહાર નહીં. કેવો છે વ્યવહાર? કેવો છે? પરમાત્મા શું છે? પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે. એટલે બતાવવાનું શાસ્ત્ર માં કહેવા માટે તો છે બરોબર, પણ શું નહીં, એ જેમ બ્રાહ્મણે લેશ ન થયું એમ તે વચન થી વ્યવહાર ને અનુસરવા યોગ્ય. અને અહીંયા આપણે ભૂલ કરી, વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક એટલે કેના બતાવનાર. આ બધું ઘણું જ આવું બધું હોય છે. નહીં હજી એટલા પ્રશ્ન વધારે કોઈ છે ને કોઈ ના કરે એટલે કોઈ ચીઠી માંગ્યો અને નવો નવો હતો તો ભાઈ કે તમારું એડ્રેસ શું, તમે ક્યાં રહ્યો છો? એ રીતો કે ના અમે અમારા ઘરમાં રહે છે એમ જ કે ને, તો શું કે જમણી બાજુ દાદી એવું જોયું છે ને. હવે ઓલા ભાઈ તો કીધું ત્યાં મોટો એકદમ ટાવર આવે છે એની રાઈટ સાઈડ માં, સમજાજો એટલે અમારે ઘરની સ્ટ્રીટ આવી. તો એને શું વિચાર્યું કે એમણે મને શું દેખાડ્યું હતું? ટાવર. ટાવર ને જઈ ઉભા રહી ગયા તો મને પહોંચી ગયા, અરે ભાઈ તમને એ શું છે એ દિશા નિર્દેશ હતું, ત્યાં ઉભા જેવું નતું. અથવા ડાયરેક્શન આવે છે ને આમ રોજ એના નીચે ઉભા રહી કામ થઈ જાય ને, એમ આખું વ્યવહાર શું છે બતાવનાર છે, પ્રાપ્ત કરાવનાર નહીં. એમાં મોટો શું ફરક છે? વ્યવહાર નિશ્ચય શું છે બતાવનાર છે, કહેનાર છે પણ પ્રાપ્ત કરાવનાર નથી. અને એની જગ્યાએ આપણે એને પ્રાપ્ત કરાવનાર માની જશે. તે અહીંયા સુંદર રીતે કે વ્યવહારનું એ એટલું જ કામ કહેલી. એનાથી એક સરસ શબ્દ છે એ નવ દસ માં છે, આવ્યું ને, વ્યવહાર ને પરમાત્મા પ્રતિપાદક કેવી છે. વીસમાં પાને છેલ્લી લાગે, નવ દસ ના સાથે લાગે, વ્યવહાર નહી પરમાત્મા પ્રતિપાદક કેવી રીતે. અને એના માટે શું લીધું? વ્યવહાર જો આ રીતે પરમાત્મા કેના હશે તો વ્યવહાર ના વિચાર કેમ ન કરે. બાવીસમાં પાને જઈ અગિયારમી રાતે બોલ, એક પછી એક ક્રમ છે બધાનો. પેલા શું કીધું? વ્યવહાર વગર એ અભેદ આત્માને બતાવી શકાય એમ નથી. એટલે સાતમી ગાથામાં ગુણ ભેદ કીધા ને કે શું થાય, વ્યવહારી જનને ભેદ કર્યા વગર સમજાવી શકાતું નથી. માટે વ્યવહારિક નિશ્ચયનો પ્રતિભાવ કેવી રીતે નવ દસ. તો હવે કે છે જો આવું સુંદર કામ કરે, પેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરો, પણ જો તે પરમાત્મા કેનાર છે તો એવા વ્યવહાર ને કેમ વિચાર ના કરો? સારું કામ કરે છે ને વ્યવહાર. એના માટે અગિયારમી ગાથા આચાર જઈ કે છે તારી વાત સાચી છે, પણ એ વ્યવહાર શું છે? અભૂતાર છે. અભૂતાર એટલે એનો જે વ્યવહાર એનો જે વિષય છે એ અનુભવ ના કાળે તને એનો અવલંબન આવવાનું નથી. માટે એને અમે અભૂતાર ભલે એને બતાવે છે. એના ફરીથી આપણે કોઈ આવ્યા હોય સ્ટેશને ઉતરા પિકઅપ કરવા માટે કાર અમને આવે પછી લઈને આપણે જઈએ, હજી કાર ને છોડવી નહીં, કાર માંથી ઉતરવાનું નહીં. શું કામ ઉતારવાનું? તો પછી બેઠા હતા પોતાને, તમારે એ પિકઅપ કરવા આવ્યું તો ઘર સુધી આવવું છે. કેવી સિસ્ટમ છે કે કાર માં બેઠા વગર ચાલશે પણ નહીં અને ઉતરા વગર પણ ચાલશે. દાદરા ચડીએ છીએ તો શું કરીએ છીએ? એક પગથિયા એક મિનિટ એક એક પગથિયા ઉપર શું કરીએ છીએ? પગ મૂકીએ છીએ ને, એક એક લઈ વાંધો નહીં, પછી ઉપાડતા નથી ને, નથી ઉપાડતા ને, ના એક 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 પગથિયા ઉપર પગ મૂકો બરોબર, એક માની લે પાંચમા પગ મૂકો પગ, પછી પગ ઉપાડશો નહીં બરોબર, બરોબર છે, પગ મૂકીએ છીએ પણ ઉપાડતા નથી ને, તો પછી મૂકો શું કામ, જો તમારે ઉપાડો તો પછી મૂકો શું કામ, આપડે 14મા પગથિયે જવું જોઈએ, 5મું પગથિયે આપડે પગ મૂકીએ છીએ ને તો પછી ઉપાડતા નથી, શું કામ, તો મૂકો તો શું કામ, જો તારે ઉપાડો તો હોય તો મૂકો શું કામ, હા તો ઉપર જાવ તો મૂકવો જ નતો એટલે એમ, અને મૂકો છે તો ઉપાડવાનું નહીં, શું કરશો આપણે, શું કરશો, આવી એ છે વ્યવહાર થી બતાવશે અને વ્યવહાર ને છોડાવશે, તો જે ભેદ ને છોડાવીને પછી અભેદ તરફ લઈ જાય, સમજાવવા માટે ભેદ કરવા જ પડતા હોય છે, એ અહીંયા થઈ ગયું છે આપણને દેખાડે છે, તો ફરીથી આમાં જેટલા વ્યવહાર ને નિમિત્તના કરતા છે તે પોતાના ગુણમાં પોતાના આત્મહિતમાં કામ, એનું કામ શું છે, પરમાત્મા સમજાવવામાં કામ આવે, બતાવવામાં સમજાવવામાં કહેવામાં પણ એ અનુભવ કરવામાં એ ભેદનું કામ નથી, આત્મા પરમાત્મા પરથી જુદો છે તેની શ્રદ્ધા કરી તેમાં લીન થાય તો આત્માને નીનો આવે, નવા શબ્દો આવતા હશે, તો હજુ તો વાત પૂરી કરી કે વ્યવહારનું કામ શું છે, ફરીથી જે મને ને કોઈ પેલાના જમાને રાજા ને મળવા જાય તો પેલા શું હોય, દરવાજે પણ ઉભો હોય, દરવાજે અચાનક કોઈ મળવા જાય તેના સેટે કરીને બધા હોય ને, વોચમેન અહીંયા અચાનક કોઈને મળવા જાય મોટા પુરુષ ને તો કોણ હોય, પેલા બાર સેક્રેટરી કે હોય ને, એ ક્યાં સુધી આવે, ખેત અંદર સુધી આવે કે દરવાજા સુધી આવે, એમ દરવા હોય ને કઈ ના કઈ, તો ત્યાં પછી કેવું જવાનું આપડે, એકલા કે નાસ્તા ઓલા દરવાન ને કે તું અહીંયા સુધી આવે ચાલ અંદર સુધી આવી, એની શું હોય ત્યાં સુધી ની મર્યાદા, લિમિટેશન, વ્યવહાર ની મર્યાદા ક્યાં સુધી છે, એ ભેદ થી પરમાત્મા એટલે આત્મા ને બતાવે ત્યાં સુધી, પછી અંદર જવું એ તો પોતાને એકલા એ જવાનું છે, તે કઈ આત્મા ના કામ માં એ નહીં આવે તો સમજાય છે, આત્મા પરમાત્મા નિશ્ચય આ રીતે કહે છે કે પરથી જુદો છે તેની પહેલા શું કરવી, શ્રદ્ધા કરવી, પછી એમાં લીનતા થાય તો આત્માનો મેળો, મેળો છે એટલે શું, અંદર માં એનો ઉત્સાહ વધે, જેમ કોઈ કાર્યની સિદ્ધિ થતી દેખાય તો અંદર માં શું થાય છે, એનો ઉત્સાહ વધે, જોર વધે, એમ રૂચિ વધે, તેનો ઉત્સાહ વધે છે, અને જે પરમાર્થ છે તે વ્યવહારમાં સમજાવવામાં કામ ન આવે, વ્યવહાર થી પરમાર્થ, પણ પરમાર્થ નું કામ વ્યવહાર ને સમજાવવા નથી, પરમાર્થ નું કામ તો આત્માનો અનુભવ કરાવે, જેમ કોઈ કે વ્યવહાર કોને સમજાવે, પરમાર્થ કોને સમજાવે, વ્યવહાર, તો તેમાં એવું નથી, વ્યવહાર છે એ પરમાર્થ ને સમજાવે, પણ પરમાર્થ થી તો શું થવાનો છે, અનુભવ થવાનો, એ પરમાર્થ છે તે વ્યવહારમાં સમજાવવામાં કામ ન આવે, પણ તેના વડે આત્માને શાંતિ એટલે અનુભવ થાય, કોને, અને એટલા માટે આવે છે સમય સાથે આવે, નિશ્ચય નયાથી મુનિવરો પ્રાપ્તિ કરે, વ્યવહાર એ જાણ નિશ્ચિત નિશ્ચય નહીં થકી, નિશ્ચય નયાથી મુનિવરો પ્રાપ્તિ કરે, આત્માને નિશ્ચય થી વસ્તુ સ્વરૂપ જો અનુભવ કરશું તેને શાંતિ થાય, આવો આ પ્રગટ નય વિભાગ છે, આવો આવો કયો કે પરમાર્થ છે એનાથી અનુભવ છે, વ્યવહાર છે એ પરમાર્થ ને સમજાવવા માટે છે, એના માટે છે, બાકી કઈ એનાથી અધિક નથી, ઓલું હોય છે ને નાના છોકરા એના કોઈ થી રમતા હોય છે ને, અત્યારે એનાથી સલગ બીજું સાવ દેશ નો હોય નાના, હવે આવું કઈ નો હોય દેશ માં હોય નાનો છોકરો હોય એ લાકડી થી રમતો હોય બે પર્વ છે, અને એને કઈ તું લાકડી બાજુમાં મૂક તો શું કરશે, નહીં મૂકે કેમ, લાકડી તો છે હાથમાં, એના મનમાં ઘોડો છે, લાકડી કે સત નહીં મૂકે અને કઈ ઘોડો મૂકતા મૂકી દેશે. કારણ કે એના માનમાં મગજમાં શું ગમે છે, મનમાં એ ચેતન લાકડી પર એને ઘોડો ઘોડો કરીને માને છે કે નહીં. તો એ રીતે અહીંયા કહે છે કે યથાર્થ લાકડી છે એના માનમાં છે, એમ વસ્તુ સ્વરૂપ અનુભવમાં તો અભેદ લેવાનો છે. એને સમજાવવા માટે આ ભેદથી કહેવામાં આવો. આ પ્રગટ પ્રગટ આમ સમજાય એવો છે કે વ્યવહાર નું કામ બતાવવું છે, નિશ્ચય નું કામ અનુભવ કરાવવું. અને આવો શબ્દ ક્યાંય સમયસાળમાં મળશે? સમયસાળ માંથી લીધું હશે, બીજો પ્રવચન ચાલતું બોલતું તો પડે બધું શેમાં આવે છે, આવે છે ને, મળશે મળશે, મહેનત કરે તો બધું મળે. આવો પણ એક શબ્દ છે, આવો પ્રગટ નહીં વિભાગ એ પણ છે. ને આમાં પણ એક શબ્દ ત્યાં આચાર્ય કહે છે એમ નથી, તું નહીં વિભાગ ને જાણતો નથી, તે નહીં વિભાગ આ પ્રમાણે છે. બરાબર શબ્દ પેલા છે ને, તો આ રીતે જીનવાણી નું કથન માં હંમેશા કઈ રીતે આવશે, નિશ્ચય વ્યવહાર થી સહેલાજ આવશે. એમાં આપણે યથાર્થ પણે શું કરવું પડશે, ખાલી શબ્દ નહીં વાંચવા, શું કરવું પડશે, બુદ્ધિ લગાડવી પડશે કે આ કઈ જાત નું કથન છે, ઉપચાર નું છે કે યથાર્થ નું છે. કોઈ બગાડ છે કે મને બે બગાડ છો સાધુ થતા કે શું પેટ ભરાવું ને, નહીં કે ખાય તો પેટમાં ભરાય, પેટ ભરાય ને હાથ એટલે કે શું કે બગાસ સાધુ એટલે પેટ ભરાઈ ગયું છે ને, કેમ નહી? અરે ભાઈ એક કથન પદ્ધતિ છે, એમાં કઈ ખાવ કઈ પેટ ભરાણું નથી, જુદી જુદી રીતે હોય છે. ચાલો એનાથી આગળ 59 ના બોલ ઉપર, રાગ દ્વેષ અને પુણ્ય પાપ થી પાર આત્માનુભૂતિ સ્વરૂપ શુદ્ધ માર્ગ ને જ્ઞાનીઓ જ ઓળખે છે. ફરીથી કેવો છે માર્ગ? આત્માનુભૂતિ સ્વરૂપ શુદ્ધ માર્ગ. આ મોક્ષ માર્ગ ની વ્યાખ્યા, આત્માની અનુભૂતિ. અનુ અનુ એટલે અનુસરવું અને ભૂતિ એટલે થવું. આત્માને અનુસરીને જે પ્રગતિ થાય આ તેનું નામ શું કહેવાય છે? આત્માનો શુદ્ધ એટલે યથાર્થ સાચો મોક્ષ માર્ગ કહેવાય છે. એ અસ્તિવાદ કરે અને નાસ્તિમાં શું લીધું? પહેલું રાગ દ્વેષ અને પુણ્ય પાર થી પાર. પાર એટલે રહી, પાર એટલે ખબર નહીં, પાર એટલે શબ્દ શું કહે, એને ક્રોસ થઈ ગયા છે, એને આપણે ઓવરકમ કરી ગયા છે, એનું નામ પાર છે. જેમ ઓલા નદી માટે સરોવર હોય ને એને આપણે બહાર નીકળી ગયા એટલે પાર, એટલે એનાથી રહી છે. તો જ્યાં રાગ દ્વેષ અને પુણ્ય પાપ નથી એનાથી રહી, આત્માની અનુભૂતિ. આત્માની અનુભૂતિ માં શું થતું હશે, કેવો સ્વાદ આવતો હશે? આત્માની અનુભૂતિ માં શું થતું હશે? આમ કઈ ને આમ બધું શું કાળું કાળું દેખાતું હશે, શૂન્ય જેવું ને, તો કેવું હશે? આપણે જે મોલા ચંદ્રમાં વયા ગયા હોય ને એના જેવું હશે ને, કઈ કેવું હશે? પેલું એક ઉતારી લેવું, જ્યાં કોઈ ઇન્દ્રિયને મનનું કામ નથી એને વાણી દ્વારા શું બતાવે? વાણી તો ક્યાંય જોશે, ઇન્દ્રિય અને મન નથી. અરે જ્યાં વિકલ્પ નથી, મન નથી એટલે અનુમાન જ્ઞાન નથી, વિકલ્પ નથી એને વળી વાણી થી તો કેમ બતાવે? એ કેવું છે? વચન થી અગોચર. વચન એને સરસ ગુરુદાસી ન્યાય આપે, સરસી ગુરુદાસી. આ તો બધી ખબર નહીં, પેલા દસ સુધી કહેવાય એ બધું નહીં ખબર. જન્મ ત્યારે સૌથી પેલું જે આપે ને તો ઘી આપે. તો ગુરુદાસી એ પ્રશ્ન લે છે, જન્મ માં સૌથી પેલું ઘી આપ્યું છે, જન્મ ઘૂંટી છે એને, તો ઘી નો સ્વાદ કેવો, ઘીનો સ્વાદ કેવો, કેવો છે? મોડું છે ને, લખો કેવું મોડું એટલે મીઠું નો નાખ્યો એના જેવું મોડું છે, એટલે ઓલું શું કહે મૂળ બીજું તો શું હોય સાફ જે દૂધ કેવું છે મૂળ એટલે કેવું એ તો મૂળ ઘી છે ને ખરેખર માસર મહિના દાણાદાર ઘી ખાધા હશે તો મોડા નહીં લાગે અને કાચી દીધે કદાચ ચાલે દેશમાં આપતા માસર મહિના નહીં તો દાણાદાર બધા એનો તો ટેસ્ટ હોય ચાલો હજી કેવું હશે ઘી કેવું હોય ઘી ક્યાં જેવું બધા બધા આવશે ઘી ક્યાં જેવું આના જેવું એક બહુ વિચારવા જેવું છે શું થાય ત્યારે શું છે આ બધું ગુરુદેવ એટલો ખુલાસા થયો એનો કેવો સ્વાદ છે એ મારા જ્ઞાનમાં છે પ્રમાણે છે નક્કી છે કોઈ પણ એવી રીતે બીજું લઈએ કોઈ સરસ ખાધી વસ્તુ કઈ એનો સ્વાદ કેવો છે કે ભાઈ જેની હું કઈ કોઈની સાથે કમ્પેર કરીને સરખામણી કરીને ઉપમા કરીને હું કહી શકું એવું આ જ્ઞાનમાં ખ્યાલ છે એ સરસ કોઈ નવી આઈટમ મિષ્ટાનની ખાધી એને કઈ કરી શકે એવી છે ભાઈ ખબર પડે છે પણ કઈ મારાથી એવું હરેક બાર ના ઇન્દ્રિય વિષયને પણ તમને જ્ઞાનમાં હશે પણ કહી શકાય એવું નથી આ તો આ શું છે અતિન્દ્રિય આત્માની અનુભૂતિ છે એને કોઈ વાણી દ્વારા કહી શકાય એવી વસ્તુ નથી એ તો અનુભવી છે તો એ અનુભૂતિ સ્વરૂપ શુદ્ધ માર્ગ ને કોણ ઓળખે છે જ્ઞાનીઓ જ ઓળખ્યો છે પુણ્યપાપ રાજસ્થિ જેને જે જ્ઞાન થયું એ જ્ઞાનીઓ જ એને ઓળખે છે અજ્ઞાનીઓ તો પુણ્યને ધર્મ માનીને પુણ્યને કોણ ધર્મ માનશે કોણ માનશે જ્યોતિ કોણ માનશે તો અજ્ઞાની બારામ હશે ક્યાંક રહે સારા છે ક્યાંક નહી જીવનમાં એક જીનવાણી સાંભળશે વાંચીએ કે સાંભળીએ ત્યારે ક્યારે પણ આવા શબ્દો તો પેલા કોને ઉપર ચટાવો એમને સમજ્યું કે આ કોઈ થર્ડ પાર્ટીની વાત પોતાની વાત જો એવો ભાવ બેસશે તો રૂચિ આવ્યા વગર રહેશે અને બીજાની કોઈકની વાત છે તેને ઉપેક્ષા થયા વગર રહેશે આપણું કોઈ નામ હોય અને એ કોઈ બે જણા વાત કરતા હોય એવી પાછી જ નામની કોઈ બીજી વ્યક્તિ હોય પણ ખાલી આપણા નામનો એક શબ્દ આપણા કાને પડ્યો તો શું થશે ઓટોમેટિક છે ને અહીંયા તરત થોડું ભલે બીજા સાહેબ જોશો પણ કામ ક્યાં હશે અને કદાચ જે છૂટા પણ નહીં ઓળખીતા ભાઈ ઓલું શું કહેતા દરેક જીવને પોતા વિશે હું કોણ છું આશ્ચર્ય કે ભલે એ દ્રષ્ટાંતમાં કોણ શું જાણે તો અહીંયા તો કહે છે કે આત્માની વાત છે એ અજ્ઞાની થઈને આપણે આપણે ઓળખતા નથી જ્ઞાનીઓ યથાર્થપણે આપણા પણ માની નથી એટલે રસ આવશે આત્માની વાતને મારી વાત છે એમ કરીને આપણે સાંભળતા કે વાંચતા એ નથી તો આપણી જેવા જીવો પુણ્યને ધર્મ માનીને રાગમાં જ અટકી જાય છે દોસ્તો છે પુણ્યનો દોષ છે કે પુણ્યને ધર્મ માનીએ દોષ પુણ્ય દોષ છે કે પુણ્યને ધર્મ માનવો એ દોષ પુણ્ય દોષ નથી ને વાંધો નહીં ને એટલે પુણ્યનો દોષ પુણ્ય દોષ નથી પુણ્ય દોષરૂપ નથી ને આશ્રવરૂપ નથી ને અને એનાથી બંધ ફરીથી ધર્મ ન માનીએ તો પણ પુણ્ય આશ્રવ છે શું છે આ એના જેવું છે પુણ્ય આશ્રવ છે એટલે બંને કારણ પણ એમાં ધર્મ માનવો એ અનંત દોષ શ્રદ્ધાનો દોષ છે ઓલો છે એ ચારિત્રનો છે પુણ્ય પણ સ્વયં શું છે આશ્રવ તત્વ છે કે નહીં અને આશ્રવ તત્વ તો શું થાય તો એ પણ પોતે કેવું છે અહીંયા બે દોષની કમ્પેરિઝન છે આપણી પહેલી શક્તિ એનું સેના ઉપર જાય જેમ ઘરમાં આગ લાગી છે તો ઘણા બધી વસ્તુ એમાંથી પેલા શું એવું કઈક પરચુરણ કે નાની નાની લસ્તી બહાર કાઢશો ને નહીં તો ઇમ્પોર્ટન્ટ શું હોય હાઉ વિલ ડિફાઇન છે કે આ ઇમ્પોર્ટન્ટ છે કેમ ખબર પડે આ વેલ્યુએબલ વેરી ગુડ હજી કઈક ઇમ્પોર્ટન્સ કીધું છે વેલ્યુએબલ ઇટ ડઝ નોટ નેસેસરી વેલ્યુએબલ હોય ઇમ્પોર્ટન્ટ પોતાની જીવનમાં પ્રાયોરિટી જેને મળતા એ એક વાર ઘરેણા પૈસા મૂકી દેશે મા બાપને પેલા તો છે આખી જીવનની પ્રાયોરિટી મુખ્યતા કોને કરી છે એવું કરે કે ના ના પૈસા કાઢ લે તો કેવું છે પોતાની પણ દરકાર કે રાખ વગર એને કરશે જેને જેના સત્યની અધિકાર છે તો અહીંયા કહે છે કે પુણ્ય પોતે તો દોષ છે પણ એમાં ધર્મ માનો એ તો મહાદ તો એટલા માટે નુકસાન તો થઈ રહ્યું છે પણ મોટું નુકસાન ન થાય તો મોટું નુકસાન ન થાય એના માટે એવો ઉપદેશ અપાય કે પુણ્યમાં ધર્મ માનીશ નહીં પેલા પુણ્ય કરીશ ને એવું થાય જ નહીં પુણ્ય તો કર્યા વગર પુણ્ય પાપ તો થશે જ મુનિ દશામાં ફરવાનો છે પણ પેલા કોને છોડાવે છે અનંત દોષ નું કારણ છે એવી શ્રદ્ધાની વિપરીતા બાકી પુણ્ય પણ સ્વયં કેવા છે આશ્રવ છે મલિન છે અશુચિ દુઃખ ના કારણ આ બે વાત નો શું થવું જોઈએ ફરક આવવો લાગવો જોઈએ આપણે શું કરીએ છીએ આગ લાગી છે ને પંચરણ કરવા જઈએ છીએ એમ પુણ્ય કરવા જઈએ પણ પુણ્યમાં ધર્મ છે એવી મોટી વિપરીતતા તો શું કે દુર્ગાશ્રી બધા એના કરું દર્શન રાખતા હોય બકરી કાઢતા ઉઠડું કહે છે નહીં ખબર નહીં હોય એટલે કેવી રીતે વાત તો લઈ લે એમાં એક હતું પેલાના ઘર હોય નાના હોય પછી આમ બહારમાં ફળ્યું હોય જાપવું હોય ને એવું બધું તેમાં કઈક જાપું ખુલ્લું રહી ગયું હશે અને રાત પડે એક બકરી ફસાય ને ત્યાં જ એનું આયુષ પૂરું થઈ ગયું સવારના ઉઠીને જોવે તો અરે આ તો એ જાપો ખુલ્લો રહી ગયો ના ત્યારે પેલા હોય ને કોકને બોલાવવા પડે પૈસા આપવા પડે એની કરતા અત્યાર ના બહુ હજી વહેલું છે કોઈ જોવે ને લા હું જ બાર એટલા પેલા એવું હતું એ પોતે લઈ જાય છે પણ પોતાને ફરીથી ભૂલતું રહી ગયું પાછું બાળમાં ખુલ્લું રાખ્યું કે ઓલું સજીવ ત્યાં મળવા આવતું હતું એવું હું ચાહ્યો તો ત્યાં તો શું થયું બકરું કાઢતા એમ અહીંયા આપણે એ પુણ્યમાં ધર્મ માની બેઠા એ મોટામાં મોટી આપી દોષની વિપરીતતા છે એ રાગમાં રચી જાય છે પાપ તે અધર્મ ને પુણ્ય તે ધર્મ એટલું જ લૌકિક જનો સમજે છે આપણે ફરી આજ અને જગતમાં આજ મુખ્યતા વાત ચાલે છે પાપ તે અધર્મ અને પુણ્ય તે ધર્મ તો પછી આત્માની વિતરાકતા શું હશે જો બે આમાં ધર્મ ને અધર્મ આવી ગયા આત્માની શુદ્ધતા વિતરાકતા નિર્મળતા શું હશે એ તો કોઈ પ્રશ્ન અને બારમાં કેમ છે પાપ કરે તો ક્યાં જાય નરકમાં અને તિરંગમાં અને પુણ્ય કરે તેમાં જાય મોક્ષમાં મોક્ષમાં જાય એવું જ માનતા તો પછી સ્વર્ગમાં શું ધર્મ કરી જશે પણ એવું છે ને માન્યતા પુણ્ય કરે થી ધીરે ધીરે અને જગ્યા ગુરુજન એવું છે કે એટલું અમે પુણ્ય કરીએ કે પુણ્યનો ઘડો આખો ભરાઈને ફાટી જાય તેમાંથી મોક્ષ નીકળે આ તો એના જેવું છે કાદવ ભરે કઈ કોટીમાં આપે છે એમ તો શું નીકળે સુગંધ નીકળે એમાં અહીંયા પુણ્ય શું છે આશ્રવ છે દુઃખદાયક એનાથી કઈ મોક્ષ મળે નહીં એ રીતે અભિપ્રાયો આવા ઘણા જગતમાં ચાલે છે તો એટલું જ લૌકિક જેનો અજ્ઞાની એ સમજે છે પણ પુણ્ય અને પાપ એ બંને અધર્મ છે અને પુણ્ય પાપ અધિકાર ને છે ને આપણે વાંચી લઈએ છીએ સોનાની બેડી ને લોઢાની તો બહુ ફેમસ સ્થાન છે ને તેમાંથી કઈ બેડી સારી છે લોઢાની ને સોનાની જોશે સોનાની બેડી પણ હોય છે નહીં હા તો સારી ને તો ઓલા લોઢાની શું કિંમત હોય સોનાની બેડી છે એ વેલ્યુએબલ છે કે નહીં હા તો સારું છે ને તો પછી ફરીથી એક બાજુ કેવું વેલ્યુએબલ અને પાછું કે સારી નથી આ તો નથી કોટાડી જ લાગે છે કામ ભલે નહીં કરે પણ આમ સારી દેખાય ને હાથમાં ઊંચું કરે જો મારી સોનાની બેડી છે અને એટલા માટે એ ગાથામાં સરસ લીધું છે બે નું કામ એક સરખું શું છે એ સૈની છે એ તમે ના જોવો શું કરે છે એ જોવો શું છે બે નું કામ બંધન છે એ સોનાની બેડીઓ છે જો છે એવું આપણે ગાથામાં આવે છે પણ ખબર ને ધ્યાન હોય છે બોલી જાય છે ચલો જે એમાં કરીએ પુણ્ય પાપ અધિકારમાં ખાસ આચાર્ય શબ્દ પ્રયોગ વાપરે છે કે બે શું કરે છે અવિશેષ પણે બાંધે શબ્દ છે. આપણે જોઈએ 246 જાતા 239 પાંચ મળ્યું એનો ટાઇટલ 146 જાતાનું ટાઇટલ. હવે શુભ અને અશુભ બંને કર્મો ઓછા વત્તા પણે બંધના કારણ છે. નહી સોનાની ભેડી હોય તો બેટર દેખાય નહીં. શું શબ્દ વાંચ્યો છે? અવિશેષ પણ એટલે કાંઈ પણ તફાવત નહીં. એનું જે કામ છે જે બેડીનું સોના એ બાંધવાનું કામ આપણે એ નથી જોતા. આપણે કેવું જોઈએ છે? સારું ને સરસ મજાનું સર પણ આમ દલીપ આમ દેખાય વેરી સારું ને કડક વાંધો નહીં ને સર સરસ મજાનો હોય બધું જોવા જાય સરસ સારું મજાનું કલરફુલ હોય તથા મલ્ટી કલર હોય તો સારું ને. નહી ત્યાં શું જોઈએ છે? શું કરે છે દંત મારે છે એ જોઈએ છે. આકુતા દુઃખ એના માટે એમાં અહિયાં કાંઈ પણ તફાવત વગર. અને એના માટે એવી જ રીતે જો ટીકા એક લાઈન માં છેલ્લી પેજમાં છેલ્લી ટીકા જેમ સુવર્ણ અને લોખંડની ભેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે. આ નજર કાંઈ તફાવત છે નાખી નહીં શું કરે છે બે માં મોટો ફરક પડી જાય છે. તે વાત અહીંયા છે કે ભાઈ બંને કેવા છે? પુણ્ય અને પાપ એ બંને કેવા છે? અધર્મ જેમાં આત્માનો ધર્મ સમયગતના નિકાય હતી અને ધર્મ તો તે બંને થી પાર કરી એનાથી જુદા. ધર્મ કેવો છે? પુણ્ય અને પાપ બે થી પાર એવા વિતરાગી ચૈતન્ય ભાવ રૂપ છે. આશ્રય જ્યાં સુધી કાલમાં નહીં આવે ત્યાં સુધી પુણ્યમાં અટકી લેવાનું પુણ્યના પક્ષપાતી લેવાનું. આખો કોઈ પણ પુણ્ય કે પાપ અંતે તો બંધ કરાવે છે ભાવ કરાવે છે. અને એક બીજી રીતે કહીએ તો આજ સવારમાં આપણે વાંચ્યું છે ધર્મ કોને કહે છે સેવા થઈ છે સેવા પામી એવું આવ્યું છું એવું આવ્યું છું છે સેવા તો હું કેવો છું નિર્મળ શુદ્ધ પવિત્ર ભગવાન આત્મા છું એવો પામી એનું નામ ધર્મ છે. એની જગ્યાએ આપણે શું કહ્યું સ્વભાવથી વિરોધ ભાવને ધર્મ માનવો એ મહા આત્માની હિંસા છે. જેવો સ્વભાવ છે એનાથી વિપરીત માનો અને એમાં ધર્મ પણ માનો એ મહા આત્માની હિંસા કે એ આત્માનો અહિંસા છે. અને એના માટે તો શું છે આત્માનો અત્યંત ગુરુ કરનાર છે એવો શબ્દ આવે છે જ્યોતિ ગાથામાં. તો એ અહીંયા કહે છે કે પુણ્ય ને પાપ બંને અધર્મ છે. ધર્મ તો બંને થી પાર એવી વિતરાગી ચૈતન્ય ભાવ આ વાત માત્ર જૈન ધર્મમાં જ છે. અન્યમાં તો શું છે ભગવાનની ભક્તિ પૂજા ભક્તિ કરો તમારું શું થશે કલ્યાણ થઈ જશે ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈ જશે રાજી થઈ જશે. એનો અર્થ છે ને કે ભગવાનને પણ શું ગમે છે એની પ્રશંસા ગમે એવી પ્રશંસા તો સંસારી જીવને હોય પોતાના વખાણને એવું ઓછું થાય ભગવાનની ભક્તિ. અને ભગવાન આવા રાગીજ છે પોતાને ફેવર રહીને રાગ કરે બીજા તો રાગ તો આપણે કરીએ છીએ અને ભગવાન કરે છે ફરક શું થાય. તો આવી વાત હોય છે આ વાત એટલે શું અન્યમાં શું છે પાપ છોડાવીને પુણ્ય કરાવે અને જૈન દર્શન શું કરાવે છે પુણ્યનો જ પક્ષ છોડાવી સ્વભાવ શરૂ થાય છે. અન્યનો જ્યાં પૂર્ણ થાય ત્યાં જૈન દર્શનની શરૂઆત છે. અન્યમાં પાપ છોડાવીને પુણ્ય થાય અહીંયા તો ઉલટાનો એમ કરે છે શરૂઆત કરતું પુણ્યથી ધરમ નથી જ્ઞાતી શરૂઆત કર તો ત્યાં અહીંયા જૈન દર્શનની શરૂઆત છે જગતની આવી નથી નવું છે. તો અહીંયા આ વાત જૈન દર્શનમાં છે અને તે વિરલા જ્ઞાની જનો તે સમજે છે અને કહે છે. કોણ આવા વિરલા થવાનું છે આપણે છીએ નહીં આપણે આવું થવું પડશે હવે વિચારીને કે ક્યાં હું જે કઈ તે આમાં પહેલી જ રાખે છે ને 145 છે પુણ્ય પાપ ને કહી શકે કે અશુભ કર્મ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મ ને આચાર્ય પ્રશ્ન કરે તે કેમ હોય સુશીલ જે સંસાર માં બહુ સુંદર આપણને અને આ રીતે આપે છે ને પછી જાત સાચી શકતા નહીં લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહું આપણે શું જવાબ આપીએ હવે ના શું માણસ અમૂલ્ય તત્વ વિચાર તત્વ નો વિચાર નહીં અમૂલ્ય કીધું છે મોક્ષ મારા માટે તો ફરીથી પ્રશ્ન પૂછે છે તું મને કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું છે આપણે જાપ નથી આપતા તો પોતે ફરી શું કે છે યાદ રાખજે યાદ રાખજે વધવા પણ સંસાર એમાં અહીંયા કૃષ્ણ આચાર્ય 145 યાત્રા માટે છે તો કર્મ અશુભ છે એ ખરાબ છે જાણે અને શુભ પુણ્ય છે એ સારું છે એમ શું જાણે એટલું જાણે છે તરફ તો એને સારું કેમ જાણે જે સેમાં લઈ જાય છે તને સંસારમાં સંસાર એટલે ક્યાં સંસાર ક્યાં છે જીવનો સંસાર ચાર ગતિમાં છે ઉર્ધ્વ અધો ને અધોમાં છે આત્માનો સંસાર કે આત્માનો મોક્ષ માર્ગ કે આત્માનો મોક્ષ આત્માની ફરિયાદ જો આત્માનો સંસાર સંયોગમાં હોય તો મોક્ષ પણ ત્યાં હોય કારણ કે સંસારનો નાશ થઈને મોક્ષ થાય ને તો જો અંધકાર રૂમમાં છે તો પ્રકાશ પણ ક્યાં થશે તો જો સંયોગમાં સંસાર હોય તો એનો નાશ થઈને મોક્ષ પણ ક્યાં થશે સંયોગમાં તો એ સંસાર કહો મોક્ષ માર્ગ કહો કે મોક્ષ એ આત્માના પર્યાયના નામ છે સંયોગમાં એ નહીં સંયોગ જૈન ધર્મ એ જૈન ધર્મ જ કહે છે અને જિલ્લા નાની જનક તે વાતને એ સમજે છે અને એને કહે છે જેમ તે દ્રષ્ટાંત આવ્યું આપણે જે લીધું લોઢાની કે સોનાની બેડી બાંધે જ છે આવ્યું બધું દ્રષ્ટાંત કઈ ગાથામાં આવે 146 માં આમાં જ વાંચ્યું છે ને આપણે ફરીથી આપણે સેના ઉપર જવું છે સેનાથી બંધાયો કે બંધાયો છે એ શું થયું છે જોવાનું સેનાથી થયું નથી પોતે બંધાયો છે એ જોવાનું તો લોઢાની કે સોનાની બેડી બાંધે છે તે પુણ્યને ભલે સોનાની કહો તો પણ તે બેડી જીવને સંસારમાં બાંધે છે બોલી લઈએ વાંચી લઈએ પણ આ શું થાય છે ઉપર ઉપર જીવી જાય જીવનમાં કમસે કમ હવે જેમ પાપને એક સામાન્ય જૈનપણામાં આવીને એટલું તો ભાવ એને આવે કે મારે હિંસા જૂઠું ચોરી અરે સામાન્ય એક એકંદર જીવની પણ મારે હિંસા કરવી પણ એનાથી આગળ જો એકેન્દ્રીય જીવની પણ હિંસા થતી હોય તો મારી પણ થતી હોય કે ન થતી જો કોઈ જીવની હિંસા થાય છે તો મારે તો મારા હિંસા કેવી રીતે થાય છે બીજા જ કરે છે કે હું પણ મારી કરી શકું એ વિચારીને તો એ હિંસા શું છે મારા સ્વભાવથી વિરુદ્ધ ભાવ એ મારી હિંસા છે મારા ચૈતન્ય પ્રાણને ઓળખતો નથી રાગાદી મય માનું છું મારા ચૈતન્ય પ્રાણની સંસારમાં એ પુણ્યને કહો તો પણ સંસારમાં બાંધે છે મોક્ષ થવા દેતી નથી કોણ પુણ્ય છે મોક્ષ થવા દેતો નથી અને તે અથવા તો દેવી જીવને સંસારમાં બાંધે છે તેને મોક્ષ થવા દેતી પુણ્યરૂપી બેડી છે એ સંસારમાં બાંધે છે મોક્ષ થવા દેતી નથી તે પુણ્યની બેડી પણ તોડીને મોક્ષ થાય છે એમને આમ કહીને એક શું વાત કરી તોડીને પુષ્કાર પુણ્યથી પુણ્યને છૂટે પુણ્યને તોડવા માટે તારે શું કરવું પડશે પુરુષાર્થ કરવો પડશે તો એ પુરુષાર્થ કરી પોતાને મોક્ષ થવાનું છે અજ્ઞાનીને પુણ્યની વાત મીઠી લાગે છે બીજાની વાત નથી આપણને કોઈ આપણને કે ના સુગ્રા કરશો તો તમને પુણ્ય બાંધશો, અને પુણ્ય બાંધશો તો ક્યાં જશો? સ્વર્ગમાં જશો, અને સ્વર્ગમાં તો બધું મજા જ કરવાનું હોય ને, કઈ દુઃખ ન હોય ને સ્વર્ગમાં, હોય ને? સ્વર્ગ નું સુખ સિદ્ધ ભગવાન કરતા ઓછું છે બધા. અચ્છા કમ્પેર ને તો ચાલો મોકલ, સ્વર્ગ માં તો સુખ જ છે ને, એ તો એવી રીતે શું છે, દુઃખ છે નું છે. ત્યાં કઈ કમાવું નથી, ઠંડી ગરમી નથી, શરીરમાં રોગ ના થાય, એક્સિડન્ટ ના થાય, બીજું કઈ ચોરી બોરી કઈ ના થાય, એન્જોય થાય છે ને. અને ત્યાં કઈ સાંભળવાનું કઈ કઈ, કારણ કે ભૂખ લાગે ને કેટલાય વર્ષો પછી તરસ લાગે છે, કઈ માટે હમણાં જ જાય કામ પૂરું, અને કઈ ગોતવા જેવું ને કઈ નહીં, એન્જોયમેન્ટ નહીં. અહીંયા ઘરે બેઠા આપણને બધું જ કમ્ફર્ટ, બધું આપણને જે જે જ્ઞાન આપણે ચાલતા હોય આપણે બધું જ ચાલે, તો આનંદ નો આવે ન આવે. એ તો કેવી આપણે સાસો માં લઈશું બાકી, તો મજા એન્જોય કરીએ કે નહીં? અરે બા, એજ્યુમેન્ટ ના બધા કેટલા પાર્ટસ ને બધા તૈયાર એટલા માટે તો કહેવાય છે ને, એવું સંદેશ જાણે. હજી તો સુખ જોવે છે, પણ સુખ ની વ્યાખ્યા શું છે? અબ તક ના સમજ હિ પાયા પ્રભુ સત્ય સુખ થી ભી અત્ય આપી દશા છે. બધું મુજબ કૌન માં મેલી સુખ કી રેખા, એટલે કઈ તરફ જવાથી મને સુખ મળશે? ગુજરાતી કહે ને, જંગલ માંથી બહાર નીકળવાની કેરી પણ નથી, ઘર તરફ જવાનો રસ્તો પણ એ નથી મળ્યો, એવી દશામાં આપણે પડ્યા છે. અહીંયા આપણને કહે છે પુણ્ય વાસ મીઠી લાગે છે, પણ રાગ વગરની ચૈતન્યની મીઠાશને તે જાણતો નથી, આપણે જ નથી જાણતા. ચૈતન્યનો મીઠો વિતરાગી શ્વાસ કાશનારને પુણ્યનો કસાય પણ કડવો લાગે છે. બે ચાક્ષસ એને ખ્યાલ આવશે કે આત્માના ચૈતન્યનો આનંદ રસ કેવો છે, અને આ પુણ્યનો કસાયેલો કડવો રસ ચૈતન્યનો મીઠો વિતરાગી શ્વાસ. મીઠો તો કેવો હશે, કેવો હશે? મીઠો એકદમ સુગર વાળો હશે કે સુગર થી એને એવું બધું કઈ શેરડી ના રસ જેવો? વેરી ગુડ. એટલે પીવે ને ડગર ચગર પીવે એવી રીતે એની ઉપમા છે. બાકી આ ફરીથી આને કેમ ઉપમા ના પડે? આત્માના આનંદ રસ ને ઉપમા કેમ ના પડે? અનુપમ છે, પણ કેમ શા માટે? અનુપમ જ છે. જગતમાં જે કોઈ પદાર્થ મળતી ઇન્દ્રિય ના, આ અતિન્દ્રિય બે ની કેવી છે? અમે કીધું ને એટલા માટે સ્વર્ગ નું અને સિદ્ધ નું બે ની કમ્પેરિઝન, કારણ કે એક કેવું છે? ઇન્દ્રિય નું છે, અને આ કેવું છે? અતિન્દ્રિય. બે ની કોઈ સરખામણી થઈ શકે? અતિન્દ્રિય શ્વાસ રાખી તો પુણ્ય નો કસાય કરવો લાગે, એવા જ્ઞાનીઓ જ મોક્ષ ને સાધે છે. આવા જ્ઞાનીઓ પુણ્ય ના પક્ષથી છૂટીને મોક્ષ ની સાધના. બાકી જ્યાં સુધી પુણ્ય નો પક્ષ રહી ગયો, પુણ્ય માં સુખ ની મીઠાશ રહી ગઈ, એ બંધ માર્ગ ને સાધશે. અને જે પુણ્ય માં એકત્વ છોડીને આત્માની અનુભૂતિ માં આવે છે, એ મોક્ષ ની સાધના. આ રીતે બે દશા આપણને બતાવી એ બોલ.
જાનની